अंतर यात्रा कराओ गुरुजी, अंतर यात्रा कराओ। अचर शुरू थियो चालियों, अपने सब समझिए छे कि 12 वर्ष अपना वृद्धो एम के छे, अपना वडीलो एम के छे, अपनो धर्मशास्त्र एम के छे कि 12 वर्ष एक जगह बेसीने कोई तप करे एटले आ शरीर ना सेल्स बधा फरी जाए। એટલા માટેથી 12 વર્ષનું તપ કહેવાતું 12 વર્ષ સુધી, ત્યારે આ 24 વર્ષ આપણે જોત જોતામાં અહીંયા, મને તો ખબર ન રહી કે કેટલા વર્ષમાં 24 વર્ષ આખો 25 વર્ષ જતા રહ્યા એ ક્યાંય ખબર ન પડી, તો 25 વર્ષ થયા। 25 વર્ષની અંદર આપણે આમાં શું મેળવું, આપણે કઈ તરફ જાય છે, આપણને આમાં શું ફાયદો થયો। સ્વામીજીએ જ્યારે આશ્રમ શરૂ કર્યો ત્યારે પોતે પોતાની રીતે પોતે હતા, પોતાનો વિચાર જબરજસ્ત હતો, મિત્રો હતા, સંબંધીઓ હતા, સગાવાલા હતા, ઘટતી હતી એક જ વસ્તુ, નિષ્ઠાવાન સાધક ભાઈઓ, નિષ્ઠાવાળા, સશક્ત, સરળ, સંસ્કારી અને સગવડવાળા। અત્યારે આજે તમે એમ માનો છો કે આપણે અહીંયા ત્યાં આટલા જ ભાઈઓ બેઠા છે, એટલા જ માટે સાધકો છે ને, આટલા જ આ બધા અંતરયાત્રા તરફ એને જેટલી જ ઈચ્છા છે ને આટલા જ ભાઈઓ છે એમ નહીં માનજો તમે। ગામના ગામ પડ્યા છે આપણી પાછળ અને મિત્રો પડ્યા છે જે અત્યારે આવી શક્યા નથી અને એના મનમાં દરરોજે દરરોજના એ ફોનને વિચાર કરે છે। કોઈને સગવડ નહોતી, કોઈને રજા નહોતી, કોઈને વેકેશન, કોઈને આ, એને છે તે ત્રીજો ભાગથી પણ વધારે ભાઈઓ, અડધા ભાગ ઉપરના ભાઈઓ અહીંયા આવવા માટેથી તલસલાટ કરતા હતા પણ આવી શક્યા નથી એમ છે। તો આ શરૂઆતની જે બધી વાત હતી એ મેં આપને કરી, વાત રહી આપણે અહીંયા આપણે શું શીખીએ છીએ। આશ્રમનું નામ પડ્યું તો આપણે કોઈ આશ્રમનું નામ તો હજી સુધી સાંભળ્યું જ નથી। યાજ્ઞવલ્કીનો આશ્રમ, નારદજીનો આશ્રમ, રામચંદ્રજી ભગવાન વશિષ્ઠના આશ્રમમાં ગયા, આ બધું સાંભળ્યું, પણ મારા ધ્યાનની અંદર એક આશ્રમનું નામ મને યાદ છે અને એ છે સમ્યાપ્રાસ, વ્યાસ મુનિનો આશ્રમ, એનું નામ સમ્યાપ્રાસ। તો સમ્યાપ્રાસ એટલે શું? વ્યાસમુનિએ પોતાના આશ્રમનું નામ સમ્યાપ્રાસ પાડ્યું। સમ્યાપ્રાસ એટલે હું અર્થ કરું છું એ પ્રમાણે ખાઈ શકાય, લઈ શકાય એવો કોળિયો, માં જે કોળિયો છોકરાઓના હારું ભરી અને આમ ફૂંક મારી અને એના મોઢામાં મૂકે છે એનું નામ સમ્યાપ્રાસ। તો તમે શું જોઈ શકો છો, આટલા વર્ષથી અમારે અહીંથી તમને કહેવું પડે કે માં જેમ કોડામાં મોઢામાં કોળીઓ મૂકે, શું આપણને આ માનસિક મગજનું, મનનું, આ ઇષ્ટનાઓનું, આ શરીરનું આપણને આવું જ્ઞાન હતું? આપણે તો રામાયણની કથા લઈને સાંભળીને આવતા આપણને સાંજે કોઈ કહી જાય ખબર પડે કે આજે સત્યનારાયણની કથા છે, એટલે આપણે ખબર પડી જાય કે 8 વાગે સત્યનારાયણની કથા તરીકે, હા હવે બીજો અધ્યાય હાલે છે, હવે બીજો અધ્યાય શરૂ થયો, અટાણે પ્રસાદ વચ્ચા છે માટે હાલો હવે પ્રસાદ વચવાનો ટાઈમ થયો છે એટલે હવે હાલો આ કથા આપણને મોઢે, રામાયણની કથા મોઢે, રામાયણની કથા મોઢે કે હવે બસ આમ થાય, હમણાં રામ મરાય જાય ત્યારે એ વાણીઓ સાધુ વાણીઓની આ કથા નથી, તમે સાંભળો જ છીએ, આપણે સમજીએ છીએ, સાધુ વાણીઓની કથા નથી, આપણા આત્મદેવ આત્માની સાથે ગણાયેલું છે। વાત એમ હતી, ચંદ્રાણાભાઈએ કીધું કે સ્વામીજી શું કહે છે અને શું સમજાવે છે શું રીતે, તો એ આપણને કહે એટલે હું મને ખબર પડે સ્વામીજી શું છે। લુણની પુતળી સાગરના તળિયાનું માપ લેવા જાય અને પાછું આવીને તમને ખબર દે, વાત છે બને નહીં। ઋષિમુનિઓએ વેદ અને ઉપનિષદો લખ્યા પછીથી એના અર્થો ચાલુ જમાના પ્રમાણે ફરતા ગયા. ત્યાર પછી આચાર્યો થયા, નિંબકાચાર્ય, તુટકાચાર્ય, રામાનુજાચાર્ય, બધા આચાર્યો થયા. એણે દરેકે પોતપોતાના સિદ્ધાંતો નાખ્યા, કબીર આવ્યા, આ બધું. એ બધાને જો તમારે જાણવીની વાત હોય નિરાતેથી, કે આ લોકો આચાર્ય હોવા છતાં પોતપોતાના મત શા માટે જુદા જુદા પ્રતિપાદન કર્યા અને ભારતની અંદર થાપ્યા અને ધર્મના ભાગલાઓ પાડ્યા, એ આખો એ વર્ગ જતો રહ્યો. ત્યાર પછીથી નવી સાઈઝમાં અત્યારે આખી ધારા 50 પછીની આખી બદલાઈ ગઈ. 1950 પછી ઓશો રજનીશ, રમણ મહર્ષિ, ગુજરેશ અને એવા જે મોટા મહાપુરુષો, વળી નામ ભૂલાઈ ગયું મારું, જે કૃષ્ણમૂર્તિ જેવા, તે એ બધાની જે ધારાઓ તમારે સાંભળવી હોય, તમારે સમજવી હોય, તો આ ઠેકાણું છે. સિવાય બીજી ક્યાંય નહીં. અરવિંદ જેવાની બાબતો જે જાણવાની હોય તો મૂકવી હોય, તો આ સિવાય આપણી પાસે કોઈ સાધન નથી, આપણી પાસે બીજી કોઈ સગવડ નથી. વાંચીએ તમે નહીં સમજો. મેં પુસ્તકો વાંચ્યા, ઘણા વાંચ્યા પુસ્તકો વાંચવાનું. તમે એમ કહો ઠેઠ પુસ્તકો વાંચવામાં કોઈ બાકી ન રાખ્યા, એટલું નહીં પણ કેટલાય અનુષ્ઠાન કર્યા. અત્યારેથી આ ગૌમૂત્રો પી પી પીને કેટલાય મહિના વયે ગયા. આ એકટાણા કર્યા, અરે જૈનની અઠાઈઓ કરી. તમે સૂત્રમાં જે ભાષા તમે સાંભળો, એક સૂત્ર સાંભળો એટલે તમને તરત શાંતિ થાય. મને કહેજો, સાંભળ્યો તમે? કુદરતમાં ક્યાંય અન્યાય નથી. લખી લ્યો તમે, સાંભળો લ્યો, એટલે આપણા મનને ચોક્કસ થઈ જાય કે વાત હાવ સાચી છે. કુદરતમાં ક્યાંય અન્યાય નથી. એ તમે સ્વામીજી પાસે શીખ્યો. તો ભાઈ ચંદ્રારાયણ સાહેબ એમ કીધું કે તમે એમાં પાસેથી હું શીખ્યા. શું નથી શીખવાનું એ હું તમને કહું. કોઈ પણ માણસ રૂબરૂ વ્યક્તિની રૂબરૂમાં આપણે વાત કરીએ ત્યારે કાં આગળ વયા જાય કાં પાછળ રહી જાય, અને જબરજસ્ત અન્યાય કરીને આપણે આપણું શું કજું કે આપણે એમના માટેથી ને વાત કરી શકીએ. શું આપણે ગુણ લઈ શકીએ વાત કરી. વ્યવહારમાં આપણે સહાનુભૂતિમાં હો વખત ખોટું બોલીએ. કુટુંબને આપણે કેવી રીતે રાખીએ છીએ, આપણા ભાઈ બહેનોને કેવી રીતે રાખીએ છીએ, આપણે ઘરમાં કેવી રીતે રહીએ છીએ, એ તમે સૌ જાણો છો. અરે એ તમે એમ કહો છો સ્વામીજી પાસેથી વ્યવહાર, આ જે મેં તમને કીધું જ્ઞાન, આ બધી ધારાઓ જે અત્યારે આ ચાલુ ચાલે છે એ બધું તમે બાજુ ઉપર મૂકી દો. પણ સતયુગ પહેલાં કોઈ શ્રવણ જન્મો હોય, સતયુગના પહેલાં જો કોઈ શ્રવણ થયો હોય અને જો તમે મને યાદ આવો તો એ શ્રવણની તાકાત નથી. રાતને 12 વાગે ઉઠીને એ માના નાકની અંદર ગળી મૂકીને ઉભા રહે ની પડખે, રાતે જાગીને એને સમજાવે એવી એણે વિનુબેનની સેવા કરી કુટુંબની રીતે. અને એટલી જબરજસ્ત મહાશક્તિ કે ક્યારે એ બદલે એ મગજને, એ તમારા કોઈથી થઈ શકે એવી વસ્તુ નથી. એને લઈવલામાં બદ્રી કેદારનાથ, બદ્રી કેદારનાથની યાત્રાઓ કરાવી એનો મગજ હાંચ્યો. વ્યવહાર શીખવા જેવું છે. કોઈ દિવસ આપણે નામે પોસ્ટકાર્ડ આવ્યું તમારું કે આમાં વ્યવહાર આ આશ્રમમાં એટલા પૈસા ઘટે છે, તો તમે લાલપુરવાળા થોડાક મોકલી દો. વ્યવહાર છે. તમે જ્યારે આવો ત્યારે મહેમાનની જેમ રહ્યો છો, આનંદથી રહ્યો છો, ખાવા પીવાનું રહેવાનું શાંતિ લઈને તમે ઘરે જાઓ છો. થાય છે અકિલ બિલાટ જે થાય, મૌન નથી રહી શકતા. એનું કારણ આ છે કે આપણો આત્મીય સંબંધ ઊભો થઈ ગયો. જેમ હાંજ પડે ને ચકલા ભેગા થાય અને કિલકલાટ કરતા હોય આનંદ, એવા આપણા સાધક ભાઈઓ ભેગા થાય ત્યારે એકાબીજા વળગી પડે છે. શું કરવા, આનંદ ત્યાં જાય. કુટુંબમાં જાઓ, સંબંધીઓને જાઓ, ત્યાં તો ધોખા ઓરતા ભાઈની હગાઈ કરીને, હગાઈ કરી તો મને પૂછજો એમ કે, મન તમે પૂછજો એટલું. ત્યારે અહીંયા જે શાંતિ લઈશ, અહીંયા જે સગવડ લઈ છે, જૂનાગઢના ભાઈઓ ભાગશાળી છે, જૂનાગઢના ભાઈઓ ભાગશાળી છે, અને એમાં ચંદારાણા ભાઈ તો ખાસ ભાગશાળી છે કે એને સ્વામીજીની સેવા કરી શકે છે ને એવું હુજ્યું છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે, નિરાતેથી એની સેવા કરે. મારી પાસે એવું બીજું કોઈ જ્ઞાન નથી કે સ્વામીજી વિશે હું તમને સમજાવી શકું. અસ્તુ.
યાદ આવ્યું કે બુકો બધી નીચે મૂકેલી, એમાં એક હમણાં જે બોલાવ્યું એમાં તો પછી હવે કાંઈ એમાં પાછું એમાં કાંઈ સિંહાવલોકન કરવાનું નથી. બધા જાતની હૃદયમાંથી નીકળેલી વાણી હતી. પણ એક મને બીજું યાદ આવ્યું, નીચે બુકોમાં એક ઇંગ્લિશમાં બુક પણ કેટલાક મિત્રો લઈ ગયા છે, સ્પીકર્સ ગાઈડ ટુ સ્પિરિચ્યુઆલિટી. એ કેટલાક મિત્રો બુકો લઈ ગયા છે, એમણે સમાચાર મળ્યા. પણ કદાચ ખબર ન હોય કેવું રહી ગયું હોય, એ અહીંની ભૂલ કહેવાય કે કંઈ નવી બુક નથી. એ જે પ્રેમાંજલિ પુસ્તિકા છે, લગભગ અહીંના બધાને ખબર છે, એ પ્રેમાંજલિ પુસ્તિકાનું જ ભાષાંતર છે ઇંગ્લિશમાં.